તારીખ 22/12/1992 શ્રી સમયસર ગાથા 38 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62.
શ્રી સમયસર પર માગો 38 ગાથાની ટીકા. નાદિય જ્ઞાનનો નાશ કરીને પોતાના પરમેશ્વર પદને જેને સંભાળ્યું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને પ્રાપ્ત કર્યા છે, એવા ધર્મી જીવ પોતાના અનુભવને પ્રસિદ્ધ કરે છે, પોતાના અનુભવને દર્શાવે છે. અનુભવ, આત્માનુભવ કેવો હોય એનું વર્ણન અહિયાં ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવની વાણીમાં છે. એક સમર્થ આચાર્ય અનુભવનું વર્ણન કરે છે. ગુરુદેવ કહેતા કે ભાગ્યશાળી જીવ હોય એને આ વાત કાને પડે કે અમૃતચંદ્ર આચાર્ય જેવા સમર્થ આચાર્ય ભગવાન આત્માનુભવનું વર્ણન કરે, આત્માનુભવને દર્શાવે, તો એ વિષય કેટલો આત્મરુચિને પોષક થાય. આત્મરુચિનો એ પોષક વિષય છે, એ સાંભળવો એ પણ આત્મરુચિને પોષણ આપવાનો વિષય છે. શું કહે છે કે જે સમ્યક પ્રકારે આત્મારામ થયો તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિ રૂપ આત્મા છું, કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. અસ્થિતિ લીધું પહેલા કે હું ચૈતન્ય માત્ર જ્યોતિ રૂપ આત્મા છું. ચૈતન્ય જ્યોતિ, જાગતી જ્યોત, અંદરમાં ચૈતન્ય પણ જળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા છે, તે પોતાના સ્વરૂપે પોતાને અનુભવ પ્રત્યક્ષથી જણાય છે, અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. કોઈ અનુમાન કરે છે, કોઈ તર્ક કરે છે એવો વિષય નથી, પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં પણ આત્માને શંકા પડતી નથી, તો અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં આત્માને કેવી રીતે શંકા પડે? નિશંકતા, અનંતી નિશંકતા ધર્મી જીવને પોતાના સ્વાનુભવની હોય છે, એનું કારણ આ છે કે જે જ્ઞાનને વચ્ચે ઇન્દ્રિયોનું નિમિત્ત નથી અને અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં અનંત પ્રત્યક્ષ જ્યોતિ સ્વરૂપ આત્માને જે સાક્ષાત્પણે સાક્ષાત્કાર કરે છે, અનુભવે છે એટલે સાક્ષાત્કાર કરે છે, પોતાના સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે, તેવો હું છું. પહેલા આમ લીધું છે, પહેલું ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ હું છું એમ લીધું. હું ચૈતન્ય માત્ર જ્યોતિ સ્વરૂપ છું, ચૈતન્ય માત્ર લીધું છે. એટલે જે વિભાવ ભાવનો અંશ છે પર્યાયમાં એ ન લેવો એમ કહે છે. અથવા ત્રિકાળી સામાન્ય ચૈતન્ય જ્યોતિ માત્ર કહેતા ત્રિકાળી સામાન્ય જ્યોતિ સ્વરૂપ હું આત્મા છું, કે જે મારા અનુભવથી મને પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે, અનુભવમાં જાણવું આવી જાય છે, અનુભવ થાય ને જણાય ને એમ કઈ બનવાનો પ્રશ્ન રહેતો નથી. પ્રત્યક્ષ જણાતું હોવાથી નિશંકતા આવે છે અને પોતે પોતાથી પ્રત્યક્ષ થાય છે કે હું ચૈતન્ય માત્ર જ્યોતિ છું. આ તો એક બોલવામાં એટલો ભેદ પડે છે, પણ જેવો છે તેવો, નિર્વિકલ્પ નિર્ભેદ જેવો છે તેવો, કોઈ ભેદ ન લેવો, શું એવો હું છું એવો નિર્વિકલ્પ અનુભવ છે અને પ્રત્યક્ષ છે, તેથી પ્રત્યક્ષતાને લઈને આત્મબળ પુરુષાર્થ, જેને પુરુષાર્થ કહેવામાં આવે છે, એ પુરુષાર્થની ઉત્પત્તિ પણ સાથે સાથે થાય છે. જેમ આ જન્મ દરિદ્રીને ઓચિંતી કોઈ સંપત્તિનો યોગ થતા સંપત્તિ મળી જતા એનું ભાવ દારિદ્ર્ય ચાલ્યું જાય છે, દ્રવ્ય દારિદ્ર્ય તો એ સંપત્તિને વાપરે ત્યારે થાય, ભાઈ ઝૂંપડામાંથી મકાન બનાવો, કપડા બનાવો, દાગીના બનાવો, ને એ તો બની જાય પછી એનો ઉપભોગ થાય. ત્યાં સુધી દરિદ્ર નથી રહેતો, જ્યાં સુધી એ સંપત્તિ વાપરતો નથી ત્યાં સુધી દરિદ્ર રહે છે કે નહીં? કે જ્યારથી એને પ્રત્યક્ષપણે પોતાના નિધાનને જોયું ત્યારથી એને બળ મળી જાય છે, અવલંબન છે, જેનું અવલંબન છે એ સામર્થ્યવંત વસ્તુ છે, એટલે એ અવલંબન ને લઈને બળ ઉત્પન્ન થઈ જાય છે. જ્યોતિ એક પ્રકાશનું ઉદ્ભવ સ્થાન કે ઉદગમ સ્થાન છે, જેમાંથી પ્રકાશ નીકળે છે. બારમાં દીવાની જ્યોત છે કે નહીં? તો અંધારામાં જેવો દીવો પ્રગટે દીવાની જ્યોતમાંથી પ્રકાશ ફેલાઈ જાય છે, એમ આત્મા પોતે ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે, એમ કેવું છે? આત્મા પોતે ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. આપણે ઈડરમાં એક વિષય ચાલ્યો હતો કે જે જીવ નિરંતર સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે છે, શું નિરંતર સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે તેને જ્ઞાન દર્શન ઉપયોગમાં ચૈતન્યનો પ્રકાશ જણાય છે. શું? જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં ચૈતન્યનો પ્રકાશ જણાય છે, પ્રકાશ એ પ્રકાશ છે. આખા હીરામાં ઘણા ગુણ છે પણ એનું જે એ પથ્થરનું જે તેજ છે તેવો તે હીરાનો તે હીરો છે. ખરેખર હીરો કોણ છે? કારણ કે બીજા બધા પાસા તો ખોટા હીરામાં હોય છે, પથ્થરપણું પાસાપણું શું નિર્મળપણું બધું હોય છે. એટલો તો પ્રશ્ન પૂછો તો કિરીટભાઈ ને પ્રશ્ન પૂછો તો આખા હીરામાં હીરો કોણ? હીરો ક્યાંથી નક્કી કરવો કે હીરાનો આકાર છે માટે હીરો છે કે નહીં? એને પાસા પાડ્યા છે બરાબર સારા માટે હીરો છે કે નહીં? એમાં નિર્મળતા ચોખ્ખાઈ છે માટે હીરો છે કે નહીં? એ તો પ્લાસ્ટિકના હીરામાં બધું હોય છે, પણ જે સાચા હીરાનું તેજ હોય છે, પ્રકાશ હોય છે, એ હીરાપણું છે. ખરેખર હીરાપણું ત્યાં છે. એમ સામાન્ય ગુણો તો અન્ય દ્રવ્યોમાં પણ છે ને, શું? સામાન્ય ગુણો તો અન્ય દ્રવ્યમાં પણ છે, પણ ચૈતન્યનું જે તેજ છે, ચૈતન્યનો જે પ્રકાશ છે, જેને લઈને ચૈતન્ય પોતે પ્રકાશે છે, ચૈતન્ય પોતે પોતાપણે પ્રકાશે છે કે આ હું આવો રહ્યો છું, છેલ્લી નીતિ લેશે નીચે છેલ્લી લીટી લ્યો, શું કારણ કે નિજરસથી મોહને મૂળથી ઉખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. શું લીધું છે? જ્ઞાનનો ઉદ્યોત, જ્ઞાનનો પ્રકાશ મને પ્રગટ થયો છે. એકલું જ્ઞાન પ્રગટ થયું છે એમ ન લીધું. પ્રકાશ શબ્દ વાપર્યો છે ને ત્યાં અનુભવ પ્રકાશમાં પણ પ્રકાશ શબ્દ વાપર્યો છે. શું? ઉપયોગ દ્વારમાં, દર્શન જ્ઞાન ઉપયોગ દ્વારમાં ચૈતન્યનો આત્માનો પ્રકાશ જણાય છે. જેમ હીરામાં તે જ જણાય છે એમ. કોઈ એમ પૂછે કે હીરાનો પ્રકાશ દીવા જેવો હોય, ઘીના દીવા જેવો હોય, ઇલેક્ટ્રિકના બત્તી જેવો હોય, સૂર્યના પ્રકાશ જેવો હોય, ચંદ્રના પ્રકાશ જેવો હોય, ટ્યુબના પ્રકાશ જેવો હોય, ટ્યુબલાઇટનો સફેદ હોય છે ને, કેવા પ્રકાશ જેવો કે નહીં, કેવી રીતે બતાવો? કયો હીરાનું તેજ છે કેવી રીતે બતાવો? કોની સાથે સરખાવીને બતાવો? ભાઈ, તમે હીરાને વારંવાર જોઈને એના તેજને પરખવાની યોગ્યતા કેળવો. શું? જેને ઝવેરી થવું હોય એને શું કરવું પડે? હીરાનું તેજ પારખતા આવડવું જોઈએ કે બીજું કઈ? હે, એને હીરાનું તેજ પારખતા આવડવું જોઈએ તો એને હીરાનું મૂલ્યાંકન એ કરી શકે. એના ઉપર મોટો હીરો હોય ને કિંમત ઓછી હોય, ને નાનો હીરો હોય ને કિંમત વધારે હોય, કેમ કે તેજ એનો વધારે હોય. માટે આવું છે, ભલે વજન ઉપર એનો પછી કિંમત થાય છે તો પણ મોટાની કિંમત ઓછી હે કાંઈ ને નાનાની કિંમત વધારે હે કાંઈ, જો તેજ વધારે હોય તો એ પથ્થરમાં. તેજ છે એ હીરો છે ખરેખર. એમ આયા ચૈતન્યની જ્યોતિનો જે પ્રકાશ છે તે આત્મા છે એમ કે છે. અને એ વિષય પરખનું છે. ક્યાંથી પરખ આવે ને કેવી રીતે પરખ આવે? કે અવલોકનથી પરખ આવે. અવલોકન વિના પરખ આવે નહીં. વારંવાર એને ઓબ્ઝર્વ કરે ત્યારે એની પરખ આવે છે. અને અવલોકન આત્મભાવના વિના થાય નહીં. નિરંતર સ્વરૂપની ભાવનામાં, સ્વરૂપની પ્રાપ્તિની ભાવનામાં જીવ રહે એને અવલોકનમાં પોતાનો ચૈતન્ય પ્રકાશ જણાય. ક્યાં જણાય? કે જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારમાં જણાય. આ દીપચંદજીએ સ્પષ્ટ કર્યો છે વિષય ત્યાં અનુભવ પ્રકાશમાં. મુમુક્ષુ જીવે એ વિચારવું રહે છે, જેને અનુભવ કરવો છે એને એ વિચારવું રહે છે કે હું સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં નિરંતર રહું છું કે અન્ય અન્ય પદાર્થોની ભાવનામાં રહું છું. બસ આત્મા એને ચેક કરી લેવાનું છે. જો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહેતો હોય તો એને પોતાના જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં ચૈતન્યનો પ્રકાશ જોવાની ક્ષમતા, યોગ્યતા આવશે. એ સિવાય બીજી રીતે કોઈને આવશે એ અસંભવ છે, એમ નહીં બની શકે છે ને. એનું પ્રકાશ મારી પ્રકાશ ફેરવી નહીં પડે. શરૂઆતમાં છે. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ. એમ ચૈતન્ય છે ને એ દર્શન જ્ઞાનમય છે, ચૈતન્ય જ્યોતિ લીધી ને, ચેતનાનો પ્રકાશ પોતાના ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે, પોતાના ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે, એટલે કે પોતાપણે આવો પ્રકાશમય હું છું એમ ચિંતવે. ચિંતવન ચિંતવન માંથી શું થાય છે કે એ ચિંતવન માંથી ચિત્ત પરિણતિ થાય છે. ચિંતવન માંથી સતત ધારાવાહી એક પરિણતિ થાય છે અને એ ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ ઉત્પન્ન થાય છે. એ રસ વધી જવાથી શુદ્ધ ઉપયોગ થાય છે. એમ લેવું છે અને જ્યાં અનુભવ થાય છે ત્યાં દ્રવ ગુણ પર્યાય નો યથાસ્થાને યથાર્થ અનુભવ થાય છે, એટલે ભેદા ભેદ નું સંતુલન થઈ જાય છે. દ્રવ ગુણ પર્યાય ને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે અને અનુભવ થી પંચ પરમ ગુરુ થયા અને થશે. પંચ પરમિષ્ટિ છે એ બીજા કોઈ પુણ્યને કારણે નથી થયા, અનુભવ થી થયા છે અને અનુભવ થી જ થશે. એ પંચ પાંચ પદ અનુભવ ના છે, આત્માનુભવ ના છે. આપણે ત્યાં વિસ્તારથી ચાલ્યો હતો આ વિશે, ઈડરમાં વિસ્તારથી ચાલ્યો હતો શરૂઆતમાં. શું કેવું છે અહીંયા જુઓ કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ મને જણાઈ રહ્યો છે, અથવા હું મને જણાવું છું, હું મને અનુભવમાં પ્રત્યક્ષપણે જાણવામાં આવું છું કે હું આવો છું. પ્રત્યક્ષ જણાતા શું થાય છે કે હું આવો છું, એવું જે પ્રત્યક્ષ અનુભવ જ્ઞાન તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન તે આત્મજ્ઞાન છે. તે આત્મજ્ઞાન છે એ સર્વ ક્લેશને દૂર થવાનો, સર્વ ક્લેશના નાશનો એકમાત્ર ઉપાય છે. જેટલા કોઈ પ્રકારના દુઃખભાવ છે, ક્લેશિત પરિણામ છે, એ તમામ પ્રકારના ક્લેશના નાશનો ઉપાય આ એક આત્મજ્ઞાન છે, આત્માનુભવ છે. આવી આત્માનુભવની આત્મશાંતિ પ્રગટ્યા વિના, પ્રગટ થયા વિના જીવને પર પદાર્થની ઈચ્છાનો ભડકો ઉલવાય એવું નથી. જેમ અગ્નિનો, આગનો ભડકો પાણી વિના ઉલવાય નહીં, શીતળ જળથી ઉલવાઈ જાય, એમ આત્માની શીતળ શાંતિ જગતના પદાર્થના ઈચ્છાના ભડકાને શાંત કરી દે છે, ખારી દે છે. એટલા માટે આત્મજ્ઞાન કરાવે છે, પ્રયોજન તો શાંતિનું છે. ચિન્માત્ર આકારને લીધે, ચિન્માત્ર આકાર એટલે અભેદ ચૈતન્ય, એને ચિન્માત્ર આકાર કહેવામાં આવે છે, જેમાં દર્શન જ્ઞાનના ભેદ હોવા છતાં પણ ભેદ જણાતા નથી. ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. અહીંયા એકને અભેદપણાના ભાવમાં વર્ણવ્યું છે. અદ્વૈતપણું, અભેદપણું, નિર્ભેદપણું એ બતાવવા માટે એક શબ્દનો પ્રયોગ કર્યો છે. શું કહે છે કે હું અનેક સમસ્ત પ્રકારના જે ક્રમે થતા પરિણામ, શું ક્રમે પ્રવર્તતા પરિણામ, પર્યાયો એક પછી એક પર્યાયો થાય છે તે, અને અક્રમરૂપ પ્રવર્તતા ભાવો તે ગુણો, જે ગુણ છે એ અક્રમ રૂપે છે અને કેટલીક પર્યાયો છે તે પણ અક્રમ રૂપે છે. એક સાથે બધી પર્યાયો હોય, અનેક ગુણની પર્યાયો છે ને એ બધી એક સાથે છે, અનંત ગુણો પણ એક સાથે છે. શું એ બધા ભેદ વાળા છે? ગુણોના પણ ભેદ છે અક્રમ રૂપ, અને પર્યાયોના પણ ભેદ છે તે ક્રમ રૂપ છે. તે વ્યવહારિક ભાવો છે. કેવા ભાવો છે? તે વ્યવહારનો વિષય હોવાથી તેને વ્યવહારિક ભાવો કહેવામાં આવે છે. એટલે વ્યવહારે ભેદ છે, વ્યવહારે ભેદ છે એટલે નિશ્ચય ભેદ નથી, અભેદ વસ્તુ એક છે એમ કેવું છે. એ બધા પ્રકાર અંદરમાં હોવા છતાં હું ભેદરૂપ થતો નથી અથવા હું એનાથી ભેદાતો નથી, માટે હું એક છું એમ લીધું. દ્રષ્ટાંત લેવો હોય તો એમ લઈ શકાય કે અરીસો છે, એમાં અનેક આકૃતિઓ થાય છે, તો એ અનેક આકૃતિઓ અરીસાના એકાકાર સ્વરૂપને ભેદી નાખે છે, છેદી નાખે છે. આમાં અગ્નિ જણાયો માટે અરીસો મળી ગયો કે નહીં? કોઈ પણ પ્રકારના દ્રશ્યમાન પદાર્થો એમાં દેખાય અને ભેદ પ્રભેદો ઘણા એની સપાટી ઉપર ઉપજે, તો પણ અરીસો અરીસાપણે અખંડ ને એક રહે છે કે અરીસો ભેદાઈ જાય છે? એમ મારા જ્ઞાનમાં અનેક જ્ઞેયો જણાય તો પણ હું ચિન્માત્ર જ્યોતિ રૂપે એક અખંડ રૂપે જ રહું છું. મારા છેદ ભેદ કઈ કટકા કોઈ કઈ થતો નથી, મારામાં કઈ થતું નથી, અને એ અનુભવાય એવું છે. નારકીમાં ઘણો દુઃખી થયો, સ્વર્ગમાં જાણે કે ઘણો સુખી થયો, માન્યો સુખી નતો પણ માન્યો નતો. તો આ મારામાં શું થઈ ગયું? નારકીમાં તો શરીરના ટુકડા ટુકડા કરી નાખ્યા હતા, શરીરના આત્માના તો કરી શકાતા નથી. આત્માના શરીરના ટુકડા થાય તો આત્માના પ્રદેશો એટલા લંબાય, પણ એના ક્યાંય ટુકડા થાય નહીં, એના ટુકડા કરી શકાતા નથી અને થઈ શકતા નથી. આ પરિસ્થિતિ છે. એટલે કહે છે કે ચિન્ માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, ભેદાતો નથી. જ્ઞેયાકારોથી પણ હું ભેદાતો નથી, જ્ઞેયોથી પણ હું ભેદાતો નથી, ગુણભેદ અને પર્યાય ભેદોથી પણ હું ભેદાતો નથી, માટે હું એક છું, નિર્ભેદ છું અથવા હું એક છું. અને એક હોવાથી જગતના અનેક પદાર્થો સાથે મારે કાંઈ લેવા દેવા નથી. આ એક પણ આમ સૂચવે છે. એકત્વની જે ભાવના છે, આમ તો બીજા સાથે કોઈને લેવા દેવા નથી, પણ પોતાના ઉદયમાં જે બીજા સંયોગો છે, સચેત અચેત સચેત અચેત મિશ્ર પદાર્થોના, એની સાથે જીવ માથાફોડ કરે છે કે આ મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે, આ મને ભાવે છે ને આ મને નથી ભાવતું. પણ તું એક છું ને એમ કે છે, તું એક છું. એકત્વની ભાવના લીધી છે બાર ભાવનામાં, કે તું એક છું, માટે બેપણાનો વિકલ્પ છોડતો, એ તને દુઃખનું કારણ છે. 609માં સત્સંગના પત્રમાં એ મુદ્દા ઉપર સત્સંગનો વિષય એમણે ખેંચ્યો છે. 609માં 14માં શૈલી ઘણી કરી છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો, પાંચમું વચન છે, સર્વ જિનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે. આત્માને એક કહેવો છે એમાં સમાય છે એમ કે છે. એક છે એટલે તું અસંગ છું, બીજાની સાથે તારો સંગ નથી એમ કે છે. માનતોય નથી ને ન માનતોય નથી. એટલે સર્વ જિનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વવચનો કયા છે. સંઘ થી ભૂલ્યો છે પોતાને, શેને થી ભૂલ્યો છે, પોતાના એક અસંગ સ્વરૂપ ને અન્ય પદાર્થ ના સંગ કરવાથી ભૂલ્યો છે પોતાનું એકપણું ને અસંગપણું. માટે અસંગપણું થવા અર્થે તે સર્વ વચનો કયા છે, પછી એના ઉપરથી વાત ને લઈ ગયા કે એક પરમાણુ થી માંડીને જે વાત કરી, એક પરમાણુ ની વાત કરી હોય કે 14 રાજલોક ની વાત કરી હોય, એક આંખના મિશોન્મેષ ની પર્યાય ની વાત કરી હોય કે 12મા ગુણ સ્થાન ની શૈલેષીકરણ ની અવસ્થા ની વાત કરી હોય, શું તે અસંગતા સમજાવવા અર્થે કરી છે. આ એક પણ સમજાવવા અર્થે કરી છે. અને આ જીવ સંઘની વૃત્તિમાં એટલો બધો તીવ્રપણે ટેવાઈ ગયો છે, સંઘની વૃત્તિ એટલી બધી અનાદિથી તીવ્ર સંસ્કારિત થઈ ગઈ છે એ વૃત્તિ, કે જેને લઈને એને અસંગપણું ભાવવું દુષ્કર પડે છે. અને એ દુષ્કર પડે છે તો એ દુષ્કરતા મટાડવા સહેલું થવા માટે શું એનો ઉપાય બતાવ્યો, કે શ્રી તીર્થંકર દેવે સત્સંગને તેનો આધાર કયો છે. ઠીક, અહીંથી વાત લઈ ગયા પછી, કે જો તારે સંગ દશા પ્રાપ્ત કરવી હોય તો સંગમાં પહેલા ફેરફાર કર, સીધો અસંગ નહીં થાય. જેમ એક માણસ ચક્કર ચક્કર ફરે છે, એને ખબર પડી કે મારે ચક્કર ફરવા, ઉલટા ચક્કર ફરવા જોઈએ, તો એને પહેલા ધીમો પડવો જોઈએ. તો એમાં અહીંયા એને સંગ ફેરવાયો, નિસંગ પહેલા ન કર્યો. તું પહેલા સત્સંગમાં જા, તને સંઘની વૃત્તિ છે ને, હજી સંઘ વગર નથી રહી શકતો, તું એકલો નથી રહી શકતો, તો કે પહેલા સત્સંગમાં જા, તું પછી સત્સંગના આધારે તું અસંગ થઈ શકીશ, એમ લીધું છે. શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવો અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. અહીંથી સત્સંગનો વિષય એમણે કર્યો છે, એ સત્સંગ કરવા યોગ્ય છે અને એ સત્સંગનું મહાત્મા કેટલું છે. અને સંઘથી ટેવાયેલા જીવને સીધું અસંગપણું ન પ્રાપ્ત થાય તો પહેલો સંઘ બદલીને, એટલે કે કુસંગ છોડીને, પછી અસત્સંગ છોડીને સત્સંગમાં રહેવું, અને એ સત્સંગમાં અસંગપણું કેવી રીતે કેળવવું એની શિક્ષા મળે છે, એનો ઉપદેશ મળે છે, એનો બોધ મળે છે, અને જીવ પછી અસંગ થઈ શકે છે. એ રીતે પદ્ધતિ સમજાવી છે. એ પદ્ધતિ એ ચાલવું, એને જ્ઞાની ની આજ્ઞા એ ચાલ્યા એમ કહેવામાં આવે છે. એ પદ્ધતિ એ ચાલવું એમ. માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. વજન એક ઉપર છે, ભેદરૂપ જે વ્યવહારિક ભાવો છે ક્રમરૂપ અને અક્રમરૂપ એનું જ્ઞાન થાય છે, પણ હું અખંડ અભેદ એક છું એના ઉપર વજન રહે છે. જ્ઞાન અનેકપણે અનેકપણાનું થાય અને એકપણાનું પણ થાય, ભેદાભેદ સ્વરૂપ પદાર્થ હોવાથી ભેદનું પણ જ્ઞાન થાય અને અભેદનું પણ જ્ઞાન થાય. વજન ક્યાં જવું જોઈએ, એને ભેદ અભેદ નું સંતુલન થયું એમ કહેવામાં આવે છે. એ એક વિશેષણ ને અહીંયા સિદ્ધ કર્યું. અથવા લોજિકની દ્રષ્ટિએ ન્યાયથી સિદ્ધ કર્યું અને અનુભવની દ્રષ્ટિએ અનુભવથી સિદ્ધ કર્યું. સિદ્ધ કર્યું એટલે પ્રાપ્ત કર્યું, ન્યાયથી સિદ્ધ કર્યું એટલે સાબિત કર્યું, અને અનુભવની દ્રષ્ટિએ સિદ્ધ કર્યું એટલે પ્રાપ્તિ કરી. એક પણાનો અનુભવ પ્રાપ્ત કર્યો કે હું એક અભેદ છું એવો મને અનુભવ વર્તે છે. હીરાના અનેક પાસા જાણ્યા પછી હીરો એમ કેતા બધું સમજાઈ જાય કે નહીં, એ એનું અભેદ જ્ઞાન છે. શું ઓળખતી વખતે એના બધા પાસા જોઈને કિંમત કરવી પડે, પણ આ 1.25 લાખ રૂપિયાનો હીરો છે એમ કહેતા બધું અંદર આવી ગયું કે નહીં. એવી રીતે અભેદનું જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન છે એ પરિપક્વ જ્ઞાન છે. એવું જે અભેદનું જ્ઞાન તેને પરિપક્વ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યાં સુધી એના પાસા અને ભેદોથી એનો વિચાર કરવામાં આવે ત્યાં સુધી ઓળખવાનો સ્ટેજ છે, કે જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી ભેદ પ્રભેદથી વિચારવું પડે છે, એ અપરિપક્વ જ્ઞાન છે. શું જેમ કોઈનું નામ લેતા ખબર પડે, ઠીક ઠીક ફલાણા ભાઈ ઓળખી ગયો છે, બરાબર છે, ઓળખું છું એમને, હું ઓળખું છું એમ કે એનો અર્થ શું કે મારે એના સંબંધી વિચાર કરવાની જરૂર નથી, પરિપક્વ જ્ઞાન છે. વિચાર કરવો પડે તે અપરિપક્વ જ્ઞાન છે. કે જ્યાં સુધી આત્માનો વિચાર કરવો પડે ત્યાં સુધી આત્માનું અપરિપક્વ જ્ઞાન છે, અને નિર્વિચાર દશામાં આત્માનો અભેદ અનુભવ થાય પોતાપણે તે પરિપક્વ જ્ઞાન છે. આમ હા, એકમાંથી નીકળેલી વાત છે. એમને આ નહીં આ નહીં આ નહીં બધા ભેદનો નિષેધ કર્યો, ન ઈતિ ન ઈતિ ન ઈતિ. જેટલા ભેદ કયો તો કે નહીં એમ નહીં, ભેદ નહીં, ઈ ભેદ નહીં, એવા ભેદ વાળો, એવા ભેદ માત્ર પણ નહીં, એવા ભેદ માત્ર પણ નહીં, ન ઈતિ ન ઈતિ ન ઈતિ. જે વેદ જેને નીતિ નીતિ કહીને પોકારે છે એવું બ્રહ્મનું સ્વરૂપ છે એ લોકો એમ કે છે. બ્રહ્મના મહાત્મા બ્રહ્મનું સ્વરૂપ કેવું છે કે વેદો જેને નીતિ નીતિ કહીને પોકારે છે, ન ઈતિ ન ઈતિ ન ઈતિ, અસ્તિ નથી એની પાસે, એટલી નાસ્તિક છે પછી, એવો એક મત છે ત્યાં. પણ એ મત નીકળ્યો છે ઋષભદેવ ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી. ક્યાંથી નીકળ્યા છે? બધા મતો અન્ય મતો ઋષભદેવ ભગવાનની અન્ય વાણીમાંથી નીકળ્યા. જ્યાં સુધી ભગવાનની વાણી નહોતી છૂટી ત્યાં સુધી કોઈ મત અહીંયા ધર્મના મત પ્રવર્તતા નહોતા, અહીંયા યુગલિયાના ક્ષેત્રો હતા. શું કર્મભૂમિ જ નહોતી, ભોગભૂમિ હતી. અહીંયા ભરત ક્ષેત્રમાં ભોગભૂમિ હતી, કર્મભૂમિ નહોતી. એટલે કોઈ ધર્મ નહોતા, કર્મ નહોતા, કાંઈ નહોતો. પછી ધર્મ કર્મ બે એક સાથે પ્રગટ્યા ભગવાનની વાણીમાં, એ બધો વિસ્તાર આવ્યો. પછી જેની જેવી યોગ્યતા હતી એવું એને ગ્રહણ કર્યું અને એનો એકાંત કર્યો અથવા નયાભાસ કર્યો, નયના વિષયનો આભાસ થયો. ત્યાંથી બધા અન્ય મતો ઉત્પન્ન થયા. એટલે નયાભાસ છે તે જૈન મત નથી. શું? પણ એ જૈના ભાસી પહેલા થાય છે અને પછી અન્ય મતી થઈ જાય છે. જૈના ભાસી થઈને એ એવું એક વેદ વચન છે. તત્વમ અસી એવું એક બીજું વેદ વચન છે. એમ તો અસ્થિ સાવ નથી આવતી એવું નથી, પણ અસ્થિનું અવલંબન નથી આવતું. અવલંબન નથી આવતું, જ્ઞાનમાં આવવું જોઈએ ને. વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં આવવું જોઈએ. એમ તો આપણે જૈન શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ, જિનાગમ વાંચીએ છીએ, પરમાગમો વાંચીએ છીએ, પણ એ વચનોનું વાંચ્ય જ્યાં સુધી પોતાનું જે સ્વરૂપ છે, એ વચનોનું વાંચ્ય તો પોતાનું સ્વરૂપ છે. એ પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જ્ઞાનમાં ન ગ્રહણ થાય, અસ્તિત્વ ગ્રહણ ન થાય, અસ્તિત્વનું અવલંબન ન આવે, શું વેદનપૂર્વક લક્ષણથી ગુણથી અને વેદનથી જ્યાં સુધી અવલંબન હાથમાં ન આવે ત્યાં સુધી અનુભવ નથી, ત્યાં સુધી મોક્ષનો માર્ગ નથી, ત્યાં સુધી અશાંતિ છૂટવાનો ઉપાય નથી. પછી વેદાંતિ હોય કે જૈના ભાષી હોય, નથી પ્રાપ્તિ એ નથી પ્રાપ્તિ, સીધી વાત છે. પ્રાપ્તિ એ પ્રાપ્તિ છે અને અપ્રાપ્તિ તે અપ્રાપ્તિ છે. એમ અસ્તિત્વ આપણે સમજીએ છીએ, પણ સમજે શું કામ આવે? ગ્રહણ થવું જોઈએ. શું એ લોકો બુદ્ધિવાળા તો ઘણા છે ને, વાત પકડી છે તો બુદ્ધિવાળા તો ઘણા, કોઈ ને કોઈ વાત પકડે છે તો બુદ્ધિગમ્ય રીતે પકડે છે. પણ યથાર્થતા આવી બીજી વાત છે, મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા આવી તે બીજી વાત છે, નહીંતર અયથાર્થતા રહી જાય છે. હવે બીજું વિશેષણ કે એકપણાનો અનુભવ છે. શું કહે છે? ધર્માત્માને સ્વાનુભવમાં પોતાના એકપણાનો અનુભવ છે, તેથી તે અનુભવમાં વિકલ્પ હતો નથી, વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. એનું કારણ એક છે, નર નારક આદિ જીવના વિશેષો. શું? નવ તત્વ લેવા છે ને, એમાં પેલા જીવ તત્વ શેમાં ગણાવ્યું? ચાર ગતિને જીવ તત્વ લીધું આયા. મનુષ્ય નર એટલે મનુષ્ય, નારક આદિમાં દેવ અને તિર્યંચ લઈ લેવા, એવા જે જીવના વિશેષો. પછી અજીવમાં બાકીના પાંચ દ્રવ્યો, એ બે દ્રવ્ય છ દ્રવ્ય થઈ ગયા. પછી હવે જીવ જીવની પર્યાયો લેવી, પુણ્ય પર્યાય કસાયની મંદતા, પાપ પર્યાય કસાયની તીવ્રતા, સામે એવા પૂતગળ પ્રકૃતિ લઈ લેવી. આશ્રવ એટલે મલિનતાનું આવવું, સામે પરમાણુનું આવવું. સંવર એટલે શુદ્ધિનું ઉત્પન્ન થવું, શું સામે કર્મનું આવવું, અટકી જવું. એ બે પરસ્પર વિરુદ્ધ છે, પુણ્ય પાપ પરસ્પર વિરુદ્ધ છે અને આશ્રવ સંવર પણ પરસ્પર વિરુદ્ધ છે. નિર્જરા છે તે શુદ્ધિ વિશેષ છે અને કર્મની પર્યાયમાં ઘણા પરમાણુઓનો ખરી જવું તેને નિર્જરા કહેવામાં આવે છે. બંધ અને મોક્ષ પરસ્પર વિરુદ્ધ છે. જીવના પર્યાયો પોતાના સ્વરૂપને છોડીને કોઈ અન્ય દ્રવ્યમાં પ્રતિબદ્ધપણાને પામે તેને ભાવબંધ કહેવામાં આવે છે. અન્ય પદાર્થમાં અટકે પોતાનો ભાવ, પ્રતિબદ્ધ થાય, અટકે એટલે પ્રતિબદ્ધ થાય, બંધાઈ જાય, રોકાઈ જાય, તે ભાવબંધ છે. અને પરમાણુનું એક ક્ષેત્રાવગાહન સ્થિતિ થવી, કર્મ પરમાણુની કારણ વર્ગણાની પ્રકૃતિ પડીને તેને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. અને મોક્ષ, મોક્ષ કહેવાની જ શુદ્ધતા, પર્યાયની સંપૂર્ણ શુદ્ધિ થવી તેને મોક્ષ કહે છે. અને કર્મના પરમાણુઓનો વિયોગ થવો, સંયોગ થયો તો તે બંધ ભાવે, સંયોગ થયો તો તે જે ભાવે મોક્ષ થઈ જાય, છૂટી જાય, તેને દ્રવ્ય મોક્ષ કહેવામાં આવે છે. હા, એમાં એ ઉપાદેય છે, અજીવ તત્વ છે, એ જ્ઞેય છે. ખાલી જે ચાર અજીવ છે એ જ્ઞેય માત્ર છે, આકાશ કાળાનું ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય. શું? પણ પુણ્ય પાપ અને આશ્રવ છે તે એ છે, સંવર નિદ્રા અને મોક્ષ છે તે ઉપાદેય છે. એમ ભેદ લેવા, ત્રણ એ છે ને ત્રણ ઉપાદેય છે, છ ને પોતે સાતમો છે એ ઉપાદે કરનારો. આમ સાત તત્વો લીધા છે. પુણ્ય પાપ આશ્રમ અને બંધ ચાર એ છે, સંબંધ અને મોક્ષ ત્રણ ઉપાદે છે. ચાર ને ત્રણ સાત, જ્ઞે તત્વમાં જીવ, આઠ ને નવમો પોતે જીવ. પણ અહીંયા અહીંયા હેગ્ને ઉપાદે થી વિવિક્ષા નથી ચાલતી. અહીંયા 38મી ગાથામાં આ નવ તત્વની વાત હેગ્ને ઉપાદેની વિવિક્ષાથી કે એ દ્રષ્ટિકોણથી નથી કરતા આચાર્ય દેવ. બરોબર, આગમમાં જે હેગ્ને ઉપાદે પણ નવે તત્વનું લીધું છે, એ નવે તત્વોથી પોતે અત્યંત જુદો છે. શા માટે જુદો છે? કારણ લોજિક આપે છે. કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ હોવાને લીધે પોતે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ પણ હોવાને લીધે અત્યંત જુદો છે, માટે પોતે શુદ્ધ છે, માટે હું શુદ્ધ છું એમ લીધું. પોતાની શુદ્ધતા અથવા પોતાની પવિત્રતા એટલા માટે લીધી કે જ્ઞાયક સ્વભાવ પણ છે, માટે જ્ઞાયક સ્વભાવ પણ છે એમાં પુણ્ય પાપ નો સવાલ નથી રહેતો, એ તો મલિન ભાવો છે. પણ જે સમનિદ્રા ને મોક્ષ ના પરિણામ છે એનાથી પણ હું અત્યંત જુદો છું. અહીંયા ત્રિકાળી જીવનું સ્વરૂપ તેને જીવ તત્વ કહેવું છે. જીવ અધિકાર ની છેલ્લી ગાથા છે ને, તો જીવ તત્વ શું કે પરમ પારિણામિક ભાવ, જે જ્ઞાયક સ્વભાવ ભાવ, તે જીવ તત્વ છે, તે હું છું. અને નવે બાકીના નવે તત્વના ભેદ, નવે તત્વમાં નર નારક આદિ જીવના પર્યાયો લઈ લેવા, નવે તત્વના કોઈ પણ પ્રકારના ભેદો છે, જે વ્યવહારિક નવ તત્વો છે એ તત્વોમાંથી કોઈ તત્વ મારામાં નથી. હું દસમું તત્વ છું, લ્યો ઠીક, આ નવ તત્વો હું નથી એટલે હું દસમું તત્વ છું, ઠીક. હા, અધ્યાત્મનો વિષય છે. આગમમાં છ દ્રવ્ય જ કહેવાય, પણ અધ્યાત્મમાં એમ કહી શકે ધર્માત્મા કે હું સપ્તમ દ્રવ્ય છું, એમ આગમમાં નવ તત્વો છે, અને અધ્યાત્મમાં એમ કહી શકે કે ધર્માત્મા હું દસમું તત્વ છું. કેમ કે આ નવે તત્વ થી હું અત્યંત જુદો છું, તો દસમું થાય ને. તો જગતમાં તો આગમની અંદર દસમું તત્વ નથી, આગમની અંદર દસમું તત્વ નથી, પણ અધ્યાત્મમાં દસમું તત્વ છે. આમ છે, આવી વાત છે. થોડી આગમ થી પર છે વિષય, અધ્યાત્મ નો વિષય આગમ થી પર છે. જુદો છો નહીં તો મિલાવટ થઈ જાય, મિલાવટ થાય એટલે ભેળસેળ થયું, એડલ્ટ્રેશન થયું, ત્યાં સુધી નો રહી વસ્તુની. ઘીમાં વેજીટેબલ ઘી નાખો તો દેખાય ઘી, પણ એ અશુદ્ધ ઘી છે, ચોખ્ખું ઘી. આયા ચોખ્ખો જીવ કયો, શુદ્ધ જીવ, ચોખ્ખો એટલે શુદ્ધ, શુદ્ધ એટલે ચોખ્ખો. ચોખ્ખા જીવનું સ્વરૂપ શું એ દર્શાવવું છે આચાર્ય મહારાજ. જે સ્વાનુભવમાં અનુભવ ગોચર થાય છે એવો જે જ્ઞાયક સ્વભાવ શુદ્ધ આત્મા તે કેવો છે એની વાત કરવી છે. કે નવે તત્વોથી હું ભિન્ન છું, ભિન્ન છું એમ નહી અત્યંત ભિન્ન છું એમ કે છે. એક શબ્દ વધારે વાપર્યો એમણે, ભિન્ન છું ન લીધું, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. જુદો છે માટે એમ કીધું, પમતો ન પમતો જાણગો દૂજો ભાવો. નાયક સ્વભાવ છઠ્ઠી ગાથામાં શું કીધું કે હું પ્રમત તો નથી પણ અપ્રમત પણ નથી. તો પ્રમતમાં બધા અશુદ્ધ ભાવ આવી ગયા, અપ્રમતમાં બધા શુદ્ધ ભાવ આવી ગયા. કયો ભાવ બાકી રહ્યો? કે નવે તત્વ માંથી કોઈ ભાવ બાકી રહેતો નથી. કેમ, શું શું તકલીફ પડે છે સમજવામાં? કર્તાપણાની બુદ્ધિથી ન કરવા, સહેજે થાય તેને જીવ તત્વથી જુદા જાણવા. શું કર્તા બુદ્ધિ એ તો ન કરવા, પણ સહેજે સહેજે થાય તો એને પોતાના જ્ઞાયક સ્વભાવથી ભિન્ન જાણવા. શું તમે કૃપાળુદેવના પત્રોની શૈલી જોજો, અત્યારે આમ ભાવ રહે છે, ઉદયમાં આવો ભાવ આવે છે, એનો અર્થ શું થાય છે? કે હું જુદો છું. શું ચિત્તમાં આમ વર્તી રહ્યું છે, ચિત્ત આમ પ્રવર્તે છે, એનો અર્થ શું? કે ચિત્તથી હું જુદો છું, એ પ્રવર્તે છે, હું ક્યાં પ્રવર્તું છું? ચિત્ત પ્રવર્તે છે, હું પ્રવર્તો નથી. હા, એ જુદા રહ્યા છે. લગતી વખતે
સુધારી જશે. બહુ સરસ થઈ ગયું.
હા
એમ છે કે હું તો જે છું એ છું, નિષ્ક્રિય તત્વ છું. હું નિષ્ક્રિય તત્વ હોવાને લીધે જે ક્રિયા છે એ ક્રિયાનું ક્રિયામાં જ્ઞાન થાય છે, ક્રિયાનું ક્રિયામાં જ્ઞાન થાય છે. અને ક્રિયામાં જે જ્ઞાન થાય છે એમાં અક્રિય તત્વની જ્ઞાનની મુખ્યતાપૂર્વક ક્રિયાનું ગૌણપણે જ્ઞાન થાય છે. હા, અક્રિય હું એ મુખ્ય રહીને અક્રિયાનું જ્ઞાન થાય છે. બસ એ ક્રિયા ભિન્ન છે, અક્રિય થી ક્રિયા ભિન્ન છે. બસ આત્માને શાંતિની મીઠાશ અનુભવાની નથી, માટે એમાં મીઠાશ લાગે છે. પૂનમાં મીઠાશ લાગે છે એમને. બરાબર છે. મીઠાશ ક્યાં સુધી લાગે છે? પાકી લીંબોળી તમે કડવી લીંબોળી તમને કડવી લાગે, પછી કોઈ પીળી ધમરક જેવી થી પાકી મીઠી લાગે. હવે એ લીંબોળી કોક છોડાવે છે, લીંબોળી મૂક આ કેરી જો ખા, કે આ મીઠી લીંબોળી ન છોડું, ઓલી કડવી ન ખાવું, પણ આ તો મીઠી મધ જેવી છે. તો કે મીઠી મધ જેવી છે એના કરતા કેરી અમૃત જેવી છે. કેરી કેવી છે? મીઠી અમૃત જેવી છે. તો કજિયો કરે, શું લીંબોળી નહીં છોડું, લીંબોળી નહીં છોડું, કેમ કે એને કેરી ખાધી નથી. એવી વાત છે. આત્માની શાંતિનું વેદન અમૃતનું છે, એની પાસે પુણ્યની મીઠાશ ઝેર જેવી છે એમ લાગ્યા વિના રે નહી. કેવી લાગે? ઝેર જેવી લાગે. આવે છે કે નહીં? એ ગુરુદેવ સિવાય કોઈ કહી શકે? સુકાનીજી કહ્યું છે કે આ ગુરુદેવ સિવાય કોઈ ના કહી શકે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ઝેર છે. ધર્મ છે એમને, એ ઝેર છે. અહીં તો સોરસ કારણ ભાવના ભાવ એમ નહીં કે તીર્થંકર સોરસ કારણ ભાવના ભાઈ સોળે તીર્થંકર પદ ભાઈ એમ નહીં. એ તો સહેજે સહેજે એ પ્રકાર ઉત્પન્ન થાય છે તીર્થંકર દ્રવ્યની પર્યાયમાં, એનું જ્ઞાન કરાયું છે. બાકી તીર્થંકર દ્રવ્ય ન હોય ને સોળ કારણ ભાવના ભાઈ એને તીર્થંકર પદવી મળે એવું ક્યાંય બનતું નથી. એ તો અનાદિથી તીર્થંકર દ્રવ્ય છે. એ તો પછી તીર્થંકર થવાના હોય પેલા સોળ ભાવના એને ઉત્પન્ન થાય છે એવું જ્ઞાન કરાયું છે. હા, બહુ પુણ્ય વાળા, સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય વાળા. એના જેવું ઉત્કૃષ્ટ પુણ્ય જગતમાં ક્યાંય નથી. તીર્થંકર પ્રકૃતિથી ઉત્કૃષ્ટ પુણ્યની કોઈ પ્રકૃતિ જ નથી. અંતિમ ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ તે તીર્થંકર પ્રકૃતિ છે. પણ એ આખરમાં પુણ્યની પ્રકૃતિ છે, જળની પ્રકૃતિ છે, આત્માની નહીં. આમ છે ને જી, એનું નામ અજ્ઞાન છે. એનું નામ અજ્ઞાન છે. લીંબોળી છોડાવે ત્યારે તો આકરું લાગવાનું છે. પાકે લીંબોળી છોડાવે ત્યારે આકરું લાગે. એવું છે કે કોઈ પણ નવાલામાં નવાલી વસ્તુની કિંમત આપી દીધી હોય ને તો એ વસ્તુ છોડવી ન ગમે. શું? એ વસ્તુ છોડવી ન ગમે. ગામમાં આપણે ઘર હોય છે ને, ઘીચપિચાટમાં બધા રહેતા હોય છે ને, એને તો પ્લોટમાં બંગલો આપે તો એને રહેવું ન ગમે. કે મને ત્યાં રહેવું ફાવશે, કે મને અહીંયા રહેવું નહીં ફાવે એમ કહે છે. એક જીવને કિંમત એને આપી દીધી, એની મીઠાશ વેધી લીધી, પછી એ ચીજ છોડવા જેવી હોય તો એને છોડવી ગમતી નથી. એક સાયકોલોજીકલ પરિસ્થિતિ છે, બીજું કંઈ નથી. શુદ્ધની વ્યાખ્યા શું કરી છે? વચન અપેક્ષાએ તે વ્યાખ્યા છે, અને ભાવ અપેક્ષાએ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ રૂપ પોતાના સ્વરૂપનો તે અનુભવ છે. શું? શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. અનુભવનું વર્ણન ચાલે છે ને, આચાર્ય મહારાજ અનુભવનું વર્ણન કરે છે. કે નવે તત્વોથી હું અત્યંત ભિન્ન હોવાથી અથવા મને મારા સ્વરૂપના અનુભવનમાં નવે તત્વનું અત્યંત ભિન્નપણું અનુભવાઈને મારા સ્વરૂપની શુદ્ધતાનો અનુભવ થાય છે, માટે હું શુદ્ધ છું. આવો મને અનુભવ થતો હોવાથી, અનુભવથી મને શુદ્ધતાનો અનુભવ થાય છે, માટે હું શુદ્ધ છું. લોજિક થી ન્યાય થી તો એમ છે કે વસ્તુ સ્થિતિ ભિન્નતા હોવાથી શુદ્ધતા છે, અને અનુભવથી તો અનુભવમાં ભિન્નતા રહેતી હોવાથી એ શુદ્ધતા છે. એવી રીતે આત્મા શુદ્ધ છે. તર્ક તો એ થાય, જો તર્ક થી વિચારવું હોય તો થોડુંક, કે મોક્ષ છે એ સંપૂર્ણ શુદ્ધતા છે અને આત્મા પણ સંપૂર્ણ શુદ્ધ છે, તો એનાથી અત્યંત જુદો કેમ કયો? અથવા જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જ મોક્ષ પર્યાયનું સ્વરૂપ છે. તેથી તો અરિહંતની દશા ઉપરથી આત્માનો નિર્ણય થાય છે, આત્મા ઓળખાય છે. પ્રવચન 87 ગાથા, છતાં એને અત્યંત જુદો કેમ લીધો? અથવા જેમ પાપથી અત્યંત જુદો છે શુદ્ધાત્મા, એ વર્ગમાં મોક્ષ તત્વને શું કરવા મૂક્યો? આમ તર્ક થઈ શકે. જે પાપ તત્વ છે તમે એને 1 કોટીમાં નાખી દીધા, નવે થી અત્યંત જુદો છો. તો જેમ પાપ થી અત્યંત જુદો છો, જેમ પુણ્ય થી અત્યંત જુદો છો, એમ મોક્ષ થી અત્યંત જુદો કેમ? શું જીવ તત્વમાં નર નારકાદી પર્યાયો લીધા છે, એટલે 4 ગતિ લીધી છે. એ 4 ગતિ અશુદ્ધ પર્યાય છે. તો અશુદ્ધતાથી તો અશુદ્ધાત્મા હોવાથી અત્યંત ભિન્ન, પણ સંપૂર્ણ શુદ્ધ પર્યાયથી શુદ્ધાત્માને અત્યંત જુદો કેમ લીધો? થોડોક જુદો લેવો તો ત્યાં થોડોક ફેર પાડવો તો ને, એમ કે છે. તો કે જે જ્ઞાયક તત્વ છે તે અસંગ તત્વ છે, એને પર્યાયનો સંગ પણ નથી. પર્યાયમાં શુદ્ધિ અશુદ્ધિ પછીનો વિષય છે. પહેલો તો પર્યાય થી ભિન્ન છે, પછી એની શુદ્ધિ અશુદ્ધિનો વિચાર કરશું. બનારસીદાસજી બહુ સરસ ગાયું છે નાટક સમયસારમાં, કે એક દેખીએ એક જાણીએ રમી રહીએ એક ઠોર સમલ વિમલ ને વિચારીએ એ સિદ્ધિ નહીં ઓર. સમલ વિમલ એ શુદ્ધિ અશુદ્ધિનો વિચાર છે, એ નથી વિચાર કરવાનો. એમ કે તારે તો શુદ્ધિ અશુદ્ધિનો વિચાર જ મૂકી દે પર્યાયની શુદ્ધિ અશુદ્ધિનો. એક જાણવું, એક દેખવું, એકમાં સ્થિર થતા સમલ વિમલનો વિચાર કરવાનો પ્રશ્ન નથી રહેતો, એવો એક છે, એને શુદ્ધ કહેવામાં આવ્યો છે. અહીંયા એમ વાત છે. નિયમસારમાં તો બહુ ઘણી વાતો લીધી છે આના ઉપર. શું કે શુદ્ધ અશુદ્ધની કલ્પના તો હંમેશા મિથ્યા દ્રષ્ટિનો હોય છે, એમ કરીને કળશ લીધો છે. શુદ્ધ અશુદ્ધની કલ્પના તો હંમેશા મિથ્યા દ્રષ્ટિને હોય છે, સમ્યક દ્રષ્ટિને તો એમ કરીને દીધું છે. કારણ તત્વ શુદ્ધ છે અને કાર્ય તત્વ પણ શુદ્ધ છે, એ વાત લીધી છે. માટે હું શુદ્ધ છું, આ રીતે શુદ્ધ છું. આવો અનુભવ ધર્માત્મા પોતાના ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ ભાવ રૂપ પોતાના સ્વરૂપનો ભિન્ન અનુભવ, એકાકાર અનુભવ, એકલાનો અનુભવ, એક જ્ઞાયકનો અનુભવ કરે છે, અને એ અનુભવમાં પોતે શુદ્ધ છે એવો અનુભવ કરે છે. આ રીતે પોતાના સ્વરૂપની શુદ્ધતાનો અનુભવ કરે છે. ખરેખર તો શુદ્ધિ અશુદ્ધિ પર્યાય ધર્મ છે. દ્રવ્યને તો ન તો શુદ્ધપણું લાગુ પડે છે કે ન તો અશુદ્ધપણું લાગુ પડે છે, પણ ભિન્ન હોવાથી અપેક્ષા અહીંયા શુદ્ધ કહેવામાં આવે છે. એટલી વાત છે.
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાન જય પરમ કૃપા શ્રી કાનુ સે.